દોલત રામજી કૃત છ ડાળા ચાલે છે, તેમાં ત્રીજી ડાળમાં ચોથી ગાથા છે, તેનો ભાવાર્થ લેવાનો છે. 60 મૂપાનું છે. ત્રીજી ડાળની ચોથી ગાથા. ચોથી ગાથામાં આત્માના ત્રણ પ્રકાર બતાવે છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એમાં બહિરાત્માની વ્યાખ્યા કરી કે શરીર અને આત્માને એક જે માને છે તે બહિરાત્મા છે, અને શરીર અને આત્માનું જેને ભેદજ્ઞાન થઈ ગયું છે તે અંતરાત્મા છે, અને અંતરાત્મા ચોથે ગુણસ્થાનથી માંડીને 12મા ગુણસ્થાન સુધી હોય છે. એના પાછા અંતરાત્માના ત્રણ પ્રકાર કયા? જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ચોથા ગુણસ્થાન વર્તી તે જગન્ય છે, પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક તે મધ્યમ છે, અને છઠ્ઠે સાતમાંથી માંડીને 12મા ગુણસ્થાન સુધી જે મુનિરાજ છે તે ઉત્તમ અંતરાત્મા છે. તેનો ભાવાર્થ લેવાનો છે. જીવ એટલે કે આત્મા ત્રણ પ્રકારના છે. આપણને આ સાત તત્વની આમાં ઓળખાણ કરાવે છે. ત્રીજી ઢાળમાં વિષય શેનો ચાલે છે? મોક્ષ માર્ગ. દુઃખથી છૂટવાનો માર્ગ શું છે? બીજી ઢાળમાં, પહેલી ઢાળમાં દુઃખ દેખાડ્યું ચાર ગતિમાં, બીજી ઢાળમાં દુઃખનું કારણ દેખાડ્યું, અને ત્રીજી ઢાળમાં હવે દુઃખથી છૂટવાના ઉપાય તરીકે સમ્યક દર્શનના ચારિત્રનું વર્ણન કરે છે. એમાં સમ્યક દર્શનનું જ્ઞાન અને ચારિત્રનું વર્ણન કર્યું ત્યારે એમ કહ્યું કે જ્યાં આત્માની સાચી શ્રદ્ધા હોય છે ત્યાં સાત તત્વની શ્રદ્ધા પણ યથાર્થપણે હોય છે. તો એ સાત તત્વ ક્યા છે તેની વ્યાખ્યામાં પહેલું જીવ તત્વ એટલે કે આત્મા તેની વ્યાખ્યા કરે છે. તો આત્મા ત્રણ પ્રકારના છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ ત્રણનું સ્વરૂપ શા માટે કહેવાનું? માટે કે બહિરાત્માપણું છોડી અંતરાત્મા થવું, અને અંતરાત્મા થવું તે પરમાત્મા થવાનો ઉપાય છે. આ ત્રણ ભેદ પર્યાય અપેક્ષા એ ત્રણ ભેદ કયા છે એ કહેવાનો હેતુ શું છે? કે સ્વભાવ અપેક્ષાએ તો બધા જ આત્મા સમાન છે. બહિરાત્મા હો કે અંતરાત્મા કે પરમાત્મા, બધા જ સિદ્ધ સમાન શુદ્ધ પવિત્ર છે. પણ પર્યાયમાં આવા ત્રણ ભેદ પડે છે. અજ્ઞાન દશા, બહિરાત્મ દશા, દુઃખ દશાને છોડી પહેલાં અંતરાત્મા થવું જોઈએ, અને અંતરાત્મા પૂર્વક પરમાત્મા થવું જોઈએ. તેના માટે આ ત્રણ ભેદ દેખાડે છે. તો બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, તેમાં શરીરને અને આત્માને એક માને તેને બહિરાત્મા કહે છે. 24 કલાક જે નજીકનું છે ઔદારિક શરીર, એનાથી માંડીને કોઈ પણ પર પદાર્થને અને આત્માને એક રૂપ માને છે, એક કરતા પણ એમાં માને છે, સ્વામિત્વ બધું માને છે, તેને બહિરાત્મા, અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. તેને અવિવેકી અથવા મિથ્યા દ્રષ્ટિ પણ કહે છે. અજ્ઞાનીને બીજા નામ આપ્યા, અવિવેકી. સમયસારમાં 23મી ગાથામાં પણ સરસ દ્રષ્ટાંત એના માટે આપ્યું છે. જેમ હાથી છે એ શું ખાય છે? ઘાસ અને ચૂરમા બેને સાથે ખાય છે. હવે એને વિવેક નથી કે આ જે મને મીઠાસ આવે છે શેમાંથી આવે છે? લાડવામાંથી, ચૂરમામાંથી આવે છે. અને આ ઘાસ છે તેનો સ્વાદ તો કોઈ મીઠો નથી, પણ છતાં બેને કેવા સમાનપણે માને છે. એવી જ રીતે અજ્ઞાનીને ખબર નથી કે હું ચૈતન્યમય આત્મા છું અને રાગાદી પરદ્રવ્ય મારાથી જુદા છે, એવો ભેદ નથી, વિવેક નથી, જુદાપણાનું જ્ઞાન નથી, તો તેને અવિવેકી કહેવામાં આવે છે અથવા મિથ્યા દ્રષ્ટિ પણ કહે છે. હવે અંતરાત્મા, જે શરીર અને આત્માને પોતાના ભેદ વિજ્ઞાનથી જુદા જુદા માને છે તે અંતરાત્મા અર્થાત સમ્યક દ્રષ્ટિ, તે વિવેકી પુરુષ છે. જેને શરીર અને આત્માથી ભિન્ન જ્ઞાન, જુદાપણાનું, ભિન્નતાનું ભાન થયું છે, એને ભેદ વિજ્ઞાનથી બેનું સ્વરૂપ જુદું છે, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા છે એમ જે માને છે, જાણે છે, અને એવા આત્માનો જે અનુભવ કરે છે તે અંતરાત્મા એટલે કે સમ્યક દ્રષ્ટિ એટલે કે જ્ઞાની, તેને ધર્માત્મા, તેને વિવેકી સજ્જન પુરુષ કહેવામાં આવે છે. શરીર અને આત્માને જેને જુદાપણાનું ભાન થઈ ગયું, ભેદ જ્ઞાન, ભેદ સમ્યક જ્ઞાની ભેદ જ્ઞાન છે કે અભેદ જ્ઞાન છે? સમ્યક જ્ઞાન જે પ્રગટ થાય એ અભેદ છે કે ભેદ જ્ઞાન છે? અભેદ નો અંશ છે કે સમ્યક જ્ઞાન છે તે પરથી રાગ થી જુદાપણાની અપેક્ષા એ ભેદ જ્ઞાન છે, પણ સ્વરૂપમાં એકત્વ રૂપે થયું હોવાથી એ જ જ્ઞાન ને આપણે અભેદ જ્ઞાન કહે. ભેદ જ્ઞાન શા માટે કહેવાય છે? રાગાદી પરદ્રવ્યથી આત્માને જુદો જાણે છે માટે તેનું નામ ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. પણ તે જ જ્ઞાન સ્વરૂપમાં તો કેવું થાય છે? એકરૂપ થાય છે, એકાકાર થાય છે, એકત્વ થતું હોવાથી તે જ જ્ઞાન ને સ્વની અપેક્ષાએ તે જ્ઞાનનું નામ અભેદ જ્ઞાન કહેવામાં આવે છે. પણ સામાન્ય રીતે જીવ પરદ્રવ્ય સાથે એકત્વ બુદ્ધિ કરતો હોવાથી એને શું કહેવાય છે? તું ભેદ જ્ઞાન કર, રાગાદી થી શરીરાદી પર પદાર્થથી તું જુદાપણાનું ભાન કર. તે અંતરાત્માના ત્રણ ભેદ છે, ઉત્તમ, મધ્યમ અને જગન્ય. તેમાં અંતરંગ અને બહિરંગ એ બંને પ્રકારના પરિગ્રહ રહિત સાતમાંથી બારમા ગુણસ્થાનમાં વર્તતા સુધોપયોગી અને આત્મધ્યાની દિગંબર મુનિ તે ઉત્તમ અંતરાત્મા છે. જે નિર્ગ્રંથ મુનિરાજ છે, જે સુધોપયોગી છે, જે સુધોપયોગી સંત છે સાતમાંથી બારમા ગુણસ્થાન સુધી, તેને ઉત્તમ કહેવામાં આવે. છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિરાજને પણ મધ્યમમાં લેશે. જે મુનિરાજ છઠ્ઠે ગુણસ્થાન હજી વિકલ્પમાં છે તેને મધ્યમમાં લેશે. તો જે મુનિરાજ સુધોપયોગમાં લીન થયા છે, સાતમા ગુણસ્થાન નિરિકલ દશા છે, એનાથી આગળ શ્રેણી માંડીને બારમા ગુણસ્થાન સુધી છે, તેને ઉત્તમ અંતરાત્મા કહેવામાં આવે છે. સાતમાંથી બારમા ગુણસ્થાનમાં વર્તતા સુધોપયોગી અને આત્મધ્યાની તે મુનિરાજને ઉત્તમ અંતરાત્મા કહેવામાં આવે છે. તેનું હવે આગળ પાંચમી ગાથામાં મધ્યમ અને જગન્ય અંતરાત્મા અને સકલ પરમાત્માની હવે વ્યાખ્યા કરે છે. આત્માની વ્યાખ્યા કરતા ત્રણ પ્રકાર પાડ્યા, એમાં બહિરાત્માની વ્યાખ્યા કહી કે શરીરને આત્માને એક માને છે એવો મિથ્યા દ્રષ્ટિ, તિર્યંશમાં હોય, નરકમાં હોય, દેવમાં, કોઈ પણ ગતિમાં શરીર સાથે એકત્વ છે તે બહિરાત્મા છે, અને શરીરથી જેને ભેદજ્ઞાન થયું છે તે અંતરાત્મા. એમાં ઉત્તમ અંતરાત્મા જે શુદ્ધ ઉપયોગી છે સાતમા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન, તેને ઉત્તમ અંતરાત્મા કહેવામાં આવે છે. હવે મધ્યમ અંતરાત્મા કોને કહેવાય અને જગન્ય અંતરાત્મા કોને કહેવાય, તથા પરમાત્માના બે ભેદ સકલ અને નિકલ, એમાં સકલ પરમાત્માની વ્યાખ્યામાં કહેશે. મધ્યમ અંતર આત્મ હે જે દેશવ્રતિ અનગારી, જગન કહે અવિરત સમદ્રષ્ટિ તીનો શિવ મગચારી. સકલ નિકલ પરમાત્મ દ્વેવિધ તિન મે ઘાતિ નિવારી, શ્રી અરિહંત સકલ પરમાત્મ લોકા લોક નિહારી. તેનો અન્વયાર્થ આ સ્વરૂપ દેખાડીને એમ કે છે કે આ સિવાયના કોઈ બીજા હોય તેને તું અંતરાત્મા જ્ઞાની તું માનતો નહીં, અને આવા અરિહંત ને સિદ્ધ સિવાય કોઈને તું પરમાત્મા માનતો નહીં. આવું જીવનું સ્વરૂપ દેખાડીને પર્યાય અપેક્ષાએ કે જ્ઞાની, ધર્માત્મા, અંતરાત્મા કોને કહેવાય તેનું સાચું સ્વરૂપ દેખાડે કે જેની પાસેથી તારે સાંભળવું છે, જેની પાસેથી વસ્તુ સ્વરૂપ ગ્રહણ કરવું છે એવા અંતરાત્મા કોને કહેવાય, અને પરમાત્મા પદને પામેલા કોણ છે તેની સાચી આમાં આપણને ઓળખાણ કરાવે છે. તેનો અન્વયાર્થ છઠ્ઠા ગુણસ્થાન વખતે અંતરંગ અને બહિરંગ પરિગ્રહ રહિત યથા જાત રૂપ ધર ભાવલિંગી મુનિ મધ્યમ અંતરાત્મા છે, તથા બે કસાયના અભાવ સહિત એવા પંચમ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ શ્રાવક મધ્યમ અંતરાત્મા છે. બે વ્યાખ્યા કરી, મધ્યમ અંતરાત્મા બે, પંચમ ગુણસ્થાન વર્તી અને છઠ્ઠા ગુણસ્થાન વર્તી. તો છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિરાજ કેવા છે કે છઠ્ઠા ગુણસ્થાન વખતે અંતરંગ અને બહિરંગ પરિગ્રહ રહિત, એ તો આપણે વાત આવી ગઈ હતી, અંતરંગ 14 પરિગ્રહ છે અને બહિરંગ 10 પરિગ્રહ, તેનાથી રહિત. પછી યથા જાત રૂપ ધર, એટલે શું છે? યથા જાત, જેવું જન્મ વખતે, યથા યથા એટલે જેવું, જાત એટલે જયારે જન્મો ત્યારે, જેવું જન્મ પ્રમાણે રૂપ. અને અષ્ટાવડમાં પણ કુનકુનાચાર્ય વારંવાર કે છે કે મુનિ વખતે એનું સ્વરૂપ કેવું હોય બાહ્યથી, યથા જાત, જન્મ વખતે જેવું એનું રૂપ હોય તેવું નગ્ન દિગંબર સ્વરૂપ તે બાહ્ય મુનિરાજનું લિંગ ચિહ્ન છે. એક વસ્ત્રનો તાતણો પણ જો જે માને છે તે મિથ્યા દ્રષ્ટિ છે. પોતાને એને મુનિ માને, બીજો એને મનાવે, તે બધા મિથ્યા દ્રષ્ટિ. એક તાતણો, અને એમાં તો લખ્યું છે તલ તુસ પરિગ્રહ, તલનું તુસ, તુસ એટલે ફોતરુ, તલના ફોતરા જેટલું પણ પરિગ્રહ રાખે પોતે, અને પોતાની જાતને મુનિ મનાવે, બીજા પાસે મુનિ મનારા આવે, તો આચાર્ય દેવ કુનકુન આચાર્ય દેવ તો શું કહે છે, ક્યાં જવાનો છે, નિગોદમાં જવાનો છું. આટલી મોટી સજા, એમાં શું નાનકડી ભૂલ છે ને, એક વસ્ત્રનો એક તાતણો રહે એમાં શું ફરક પડે છે. એણે સાતે તત્વની ભૂલ કરે છે. એક વસ્ત્રનો તાતણો રાખીને મુનિ દશા મનાવે છે તો એ કેવી રીતે ભૂલ કરે છે કે મુનિ દશામાં એવો વસ્ત્ર લેવાનો આશ્રવ જ ન હોય, અને છતાં પોતાને કેવો માને છે, એવો રાગ માયનો, વસ્ત્ર રાખવાનો તાતણો રાખવાનો રાગ માયનો. તે આશ્રવ તત્વ મુનિ દશામાં કેવું હોય એને ખબર નથી, તો આશ્રવ પૂર્વક બંધ પણ એને ખબર નથી. મુનિ દશામાં એવી ત્રણ કસાયના અભાવની સંવર ને નિજરા દશા પ્રગટ થઈ છે કે તાતણો એના હોય એવી એમની દશા જ ન હોય, એ શુદ્ધતા સાથે એનો મેળ જ નથી. અંતરમાં એવી શુદ્ધતા સંવર નિજરા ત્રણ કસાયના અભાવ સહિતની પ્રગટ થઈ છે કે એમને શરીરમાં વસ્ત્ર હોય રાખવાનો રાગ આવે એવું એમને શક્ય જ નથી. તો સંવર નિજરાની પણ ખબર નથી, તો સંવર નિજરા વધીને પૂર્ણ થાય એવા મોક્ષની પણ ખબર નથી. એમને અજીવનો એવો સંયોગ પણ ન હોય. જેટલું છૂટવા યોગ્ય છે તે બધું છૂટી જાય છે, માત્ર શું રહે છે, દેહ. દેહ શા માટે નથી છૂટતો, કારણ કે દેહ આયુષ ધ્યેયની સ્થિતિ. દેહ કોના કારણ આયુષથી છૂટશે, પોતાની ઈચ્છાથી નહીં છૂટે. તો જેટલું છૂટવા યોગ્ય હતો સંયોગ બધા છૂટી ગયા, અને દેહ છે પણ દેહ પ્રત્યે પણ મમતા હોતી નથી. નિયમસારમાં પદ્મમલધારી દેવ તો વારંવાર કે દેહ માત્ર જેનો પરિગ્રહ છે, ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પર, દેહ છે પણ દેહ પ્રત્યે મમતા, ઇન્દ્રિયોનો ફેલાવ નથી, એવી મુનિ દશા હોય છે. તો તે મુનિ દશામાં યથા જાત રૂપધર ભાવલિંગી મુનિ અંતરંગ બહિરંગ પરિગ્રહ નથી, અને યથા જાત રૂપધર ભાવલિંગી મુનિ તે મધ્યમ અંતરાત્મા છે. છઠ્ઠે ગુણ સ્થાને એમને વિકલ્પ હોય તો પણ કેવો હોય છે, 28 મૂળ ગુણનો જ વિકલ્પ હોય છે. 28 મૂળ ગુણ ક્યાં ક્યાં છે, જો કે આગળ બધું આવશે. પાંચ મહાવ્રત 28, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ નો આવે 28માં, પાંચ ઇન્દ્રિયનો વિજય, પછી 6 આવશ્યક અને 7 બીજા, અદંત ધોવન, પછી નગ્નપણું, કેસ લોચ કરવાનું, ભૂમિ શયન, એકવાર આહાર, ઉભા ઉભા આહાર, એમ કરીને બીજા 7 હોય છે. એનું બધું હજી ડિટેલ પાછળ આવવાનું છે. તો એમને વિકલ્પ પણ હોય તો કેવા હોય છે, 28 ગુણગુણથી નીચેના શુભ ભાવ પણ હોતા નથી. એમની ભૂમિકા એવી થઈ ગઈ છે કે ત્રણ કસાયના અભાવ રહી શુદ્ધતા તો છે જ, પણ વિકલ્પ પણ કેવા હોય છે કે આપણી જેવા મુનિરાજ પૂજા કરે કે ના કરે, નિયમ ને પણ પૂજા કરે કે ના કરે. હા, એ જ તો કહું, સામગ્રી જોવે ને, મુનિરાજ પૂજા કરે પણ સામગ્રી ના હોય, ભાવ પૂજા અમે, કારણ કે એમની અંતરની પણતીને એવી સ્થિરતા થઈ ગઈ છે. આપણે શું કામ દ્રવ્યનું અવલંબન લેવું પડે છે, આપણા ભાવોની સ્થિરતા માટે, ભાવનાની વૃદ્ધિ માટે. જ્યારે મુનિરાજને તો એવી દશા થઈ ગઈ છે કે એને દ્રવ્યની પણ જરૂર પડતી નથી, અને દ્રવ્ય લેવાની એવી પ્રવૃત્તિમાં પણ એ રાગમાં રોકાતા નથી. જ્યારે આપણી ભૂમિકા જુદી, તો એવી તો મુનિરાજની દશા થઈ ગઈ હોય છે કે કોઈ પણ અવલંબન ભાઈનું કોઈને ધર્મનો ઉપદેશ દેવો એવું પણ બંધનમાં ન બંધાય, કે તમારે અહીંયા દરરોજ એક કલાક તો ઉપદેશ આપવો પડશે એવો પણ એમને પ્રતિબંધ હોતો નથી. એવી નિર્દોષ સિંહ હોય એને કોઈ લિમિટેશન હોય કે ન હોય? એને પાંજરામાં પૂરતા હશે ને જંગલમાં સિંહને, જેમ આપણે ગુજરાતીમાં શું કે ઘેટા બકરાના વાડા હોય, સિંહના વાડા જોયા છે ક્યાંય કોઈ? એમ મુનિરાજ, મુનિરાજની એવી નિષ્પ્રભપણતી હોય છે કે કોઈ પ્રતિબંધ ન હોય. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વિતલો હોજો. કોઈ એમને એવી આશા ન હોય કે મારે અહીંયા રહેવું ને અહીંયા રહેવું, એમને કોઈ પ્રતિબંધ પણ ન હોય એવી સહજ દશા તે મુનિરાજની છે. તેમને છઠ્ઠે ગુણસ્થાને જો વિચરે છે તો તેમને મધ્યમ અંતરાત્મા કહે છે, અને સાતમાંથી બારમાં ઉત્કૃષ્ટ અંતરાત્મા કહે છે. પછી બીજા પાંચમા ગુણસ્થાને જે શ્રાવક છે તેને બે કસાયનો અભાવ છે, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાના વાણી ક્રોધ માન માયા લોભનો અભાવ છે. તો તે શ્રાવકને પણ એવા પંચમ ગુણસ્થાન વર્તી, શ્રાવક શું છે? જૈનમાં, જૈનમાં એટલે બધા શ્રાવક છીએ એમ નથી, પણ કેવા છીએ આપણે? શ્રાવક નથી પણ શું કહેતા હતા? સાવજ છીએ. શ્રાવક નથી પણ સાવજ છીએ, સાવજ છીએ. ખરેખર શ્રાવક એટલે શું? જેને બે કસાયનો અભાવ, સર્વાર્થ સિદ્ધિના દેવ કરતા પણ જેને અંતેન્દ્રિય આનંદ વધી ગયો છે તેને શ્રાવક પાંચમું ગુણસ્થાન કહેવામાં આવે છે. અને તેને બારમાં વિકલ્પ હોય તો કેવો વિકલ્પ હોય છે? અણુવ્રતનો હોય છે. શ્રાવકના આઠ મૂળ ગુણ હોય છે, શ્રાવકના છ આવશ્યક હોય છે, પાંચ અણુવ્રત હોય છે, ચાર શિક્ષાવ્રત અને ત્રણ ગુણવ્રત, એ કરીને બાર અણુવ્રત હોય, પછી આઠ મૂળ ગુણ હોય છે અને છ આવશ્યક, એમ કરીને જુદા જુદા શ્રાવકના હોય છે. એ ઉપરાંત એને અગિયાર પડીમાં હોય છે. તો એ પ્રકારની ભૂમિકામાં જે હોય છે તેને પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક કહેવાય છે, અને તે મધ્યમ અંતરાત્મા કહેવામાં આવે છે. એમને અણુવ્રત શા માટે? કે હવે વ્રત શરૂ થઈ ગયા છે, પણ અણુ એટલે થોડા છે. મુનિરાજને વ્રત છે એ કેવા છે? મહાવ્રત, એટલે પૂર્ણ વ્રત છે. સમ્યક દ્રષ્ટિ છે એને શું છે? અવ્રતિ છે. સમ્યક દ્રષ્ટિને હજી વ્રત આવ્યા નથી. પંચમ ગુણસ્થાને વ્રત શરૂ થઈ ગયા છે, પણ કેવા છે? અણુ, અણુ લિટલ, થોડાક છે. અને મુનિ દશામાં મહાવ્રત છે. તે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક છે કે જેને અંતરંગમાં બે કસાયનો અભાવ અને બારમાં આવી ભૂમિકા જેને હોય છે તે મધ્યમ અંતરાત્મા કહેવામાં આવે છે. હજી તો સમ્યક દર્શન શું ખબર નહીં, અને માની લે કે અમે બધા શ્રાવક થઈ ગયા છે. આપણે બધા શ્રાવક કહેવાય કે નહીં? જૈનમાં, જૈનમાં એટલે શ્રાવક પણ તો ક્યાં રહ્યું? હજી તો મુમુક્ષુની ભૂમિકા પણ સાચી તૈયાર કરવાની છે કે જેથી સમ્યક દર્શન પ્રગટ જલ્દી થાય. સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાનો પણ હજી તો પુરુષાર્થ કરવાનો. તો શ્રાવક પણ તો પાંચમું ગુણસ્થાન જે દશા છે તો તે મધ્યમ અંતરાત્મા છે. અને વ્રત રહિત સમ્યક દ્રષ્ટિ જીવ જગન્ય અંતરાત્મા કહેવાય છે, જેને હજી કોઈ નિયમપૂર્વક વ્રત ન હોય. બાકી કદાચ એને વ્રત એટલે એવા નિયમ કદાચ લે, ઉપવાસ વ્રત આદિ કરે, પણ પંચમ ગુણસ્થાને જે નિયમ સહિત એવું હજી ચોથે ગુણસ્થાને હોય ને, હજી એને હિંસાનો બાયનો પ્રકાર રાજપાટમાં ને એમાં ગ્રસ્ત દશામાં બધું હોય છે. જ્યાં પંચમ ગુણસ્થાન આવે ત્યારે બધી પડીમાં જેમ આવે એમ બધી બાયની પ્રવૃત્તિ ઓછી થતી જતી. તો વ્રત રહિત સમ્યક દ્રષ્ટિ, પણ સમ્યક દર્શન તો છે જ. સમ્યક દર્શન જો નથી તો તેને અંતરાત્મા મોક્ષ માર્ગી પણ કહી શકાય નહીં. અંતરાત્મા જેને થવું છે, મોક્ષ માર્ગમાં જેને પગ મૂકવો છે, એના માટે મિનિમમ ક્વોલિફિકેશન શું છે? રિક્વાયરમેન્ટ સમ્યક દર્શન. સમ્યક દર્શન નથી તો તે મોક્ષ માર્ગી નથી. પછી ચાહેશો ગમે તેટલા વ્રત તપ ઉપવાસની ક્રિયા કરે કે શાસ્ત્રના જ્ઞાન ભૈરા હોય, એને અંતરાત્મા જ્ઞાની મોક્ષ માર્ગી કહેવામાં આવતો નથી. સમ્યક દ્રષ્ટિ કદાચ સાતમી નરકમાં પણ હોય તો પણ એ મોક્ષ માર્ગી અંતરાત્મા છે અને નવમી ગ્રહવેક નો દેવ હોય અને મિથ્યા દર્શન છે તો તે સંસાર માર્ગી બહિરા આત્મા છે. બહારથી કોઈ માપ લઈ શકાય એવું નથી, કારણ કે આ માપ સેના ઉપરની છે, પરણતી ઉપરથી છે. તો આ બહારથી કોઈ દેખાવા યોગ્ય માપવા યોગ્ય નથી. અંતરમાં જેને સમ્યક દર્શન આત્માની સાચી ઓળખાણ થઈ છે તો તે જીવ જગન્ય અંતરાત્મા કહેવાય છે. એ ત્રણે, એ ત્રણે એટલે કોણ? જગન્ય અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને ઉત્કૃષ્ટ અંતરાત્મા, ત્રણેય. ચાહે સો ચોથું ગુણ સ્થાન હો, ચાહે સો બારમું ગુણ સ્થાન, બધા એ ત્રણેય મોક્ષ માર્ગ પર ચાલવા વાળા છે. જીવોને સમ્યક દર્શનની મહિમા નથી આવતી કે સમ્યક દર્શનની મહિમા કેવી છે. એક સમ્યક દર્શન પ્રગટ થતા આખો બંધમાંથી ક્યાં આવી જાય છે? મોક્ષ માર્ગમાં આવી જાય. અજ્ઞાનતામાંથી જ્ઞાનમાં આવી જાય છે, બહિરાત્મામાંથી અંતરાત્મા થઈ જાય છે. અને એટલા માટે શ્રીમદ રાજચંદ્રજીએ તો એમને ખાસ કોને નમસ્કાર કર્યા છે? સમ્યક દર્શનને નમસ્કાર કર્યા છે ને એમનું વાક્ય. જે જ્ઞાન અનાદિકાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તેને કેટલા સમયમાં? એક સમય માત્રમાં જાત્યાંતર કરી નાખ્યું. જે જ્ઞાન સંસાર વૃદ્ધિનું કારણ થતું હતું એ જ્ઞાનની આખી શું કરી નાખી? જાતિ બદલાવીને જેને ભવ નિવૃત્તિ રૂપ કર્યું. હવે એ જ જ્ઞાન સેમાં કામ કરે છે? સંસારને કાપવામાં. ભવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કારો. કેવી ઉપમા આપી? કલ્યાણ મૂર્તિ. આ જીવનું જો ખરેખર કલ્યાણ કરવા વાળું હોય તો તે સમ્યક દર્શન છે. એમાં કોને નમસ્કાર કર્યા? અનંતા સમ્યક દ્રષ્ટિ ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં છે, થવાના, બધાને નમસ્કાર. ઓહો, આવું કલ્યાણકારી સમ્યક દર્શન તેને પોતે નમસ્કાર કરે. તો એ સમ્યક દર્શન જેને પ્રગટ થયું, ભલે જગન્ય જગન્ય છે છતાં એ કેવો છે? મોક્ષ માર્ગી છે. અને બનારસી દાસજીએ નાટક સમયસરમાં તો લખ્યું છે ને, ભેદ જ્ઞાન જગ્યો જિનકે ઘટ, પછી શું છે? આવડવું જોઈએ, આવડવું જોઈએ. પછી નામ આવે છે ને, શીતલ ચિત્ત ભયો જીમ ચંદન. શીતલ ચિત્ત ભયો જીમ ચંદન, કેલી કરે શિવ માર્ગ મે તે જગ માહી જિનેશ્વર કે લઘુનંદન. સમ્યક દ્રષ્ટિને કેવો કહે છે? જિનેશ્વર ભગવાન નો લઘુનંદન થયો. મુનિરાજજી કેવા છે? જ્યેષ્ઠ નંદન, મોટા પુત્ર છે. સમ્યક દ્રષ્ટિ કેવા છે? અરે, જિનેન્દ્ર ભગવાન ના લઘુનંદન થવું એ પણ મહા અહો પુરુષાર્થ થી પ્રાપ્ત કરવા યોગ્ય દશા છે. ભેદ વિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, આત્મામાં જેને ભેદ જ્ઞાન પ્રગટ થયું છે એની પરિણતિ એવી કેવી થઈ ગઈ છે? શીતલ જીમ ચંદન. હવે એને સંસારના તાપ ને એનાથી રહિત આત્માની અતિન્દ્રિય શીતળતા, અતિન્દ્રિય શાંતિ એને પ્રાપ્ત થયો છે. એ શું કરે છે? જ્ઞાની ભેદ જ્ઞાન જેને થયું શું કરે છે? કેલી કરે શિવ માર્ગ મે. કેલી એટલે એન્જોયમેન્ટ કરે છે ને, હિલ સ્ટેશન કે શું જાય છે બધે, એમાં શું કરે છે? કેલી કરે, આનંદ કરે છે, રમત કરે છે. શિવ માર્ગ મે તે જગ માહી જિનેશ્વર કે લઘુનંદન. આવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા તે પણ મોક્ષ માર્ગ ઉપર ચાલનારા તે જિનેશ્વર ભગવાનના લઘુનંદન. આમ જ્યાં જ્યાં જોઈએ ત્યાં સમ્યક દર્શનની મહિમા ગાય છે. રત્નકરણ સાવકાચારમાં કહે છે, સમ્યક દર્શન તો શું છે? ખેવટીઓ છે. આ ભવ સમુદ્રને પાર કરવા માટેનું શું છે? ખેવટીઓ એટલે શું આવે ખબર નહીં? નાવિક સાચી નૌકામાં લઈ જાય ને, ગમે તેવી નહીં, પાછો અધ વચ્ચે ડૂબાડે, જે પાર ઉતારી શકે તેને ખેવટીઓ કે. એ કેવો છે? સાચો નાવિક છે. આપણે પણ સ્તુતિમાં ગઈએ છીએ ને, શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલ. આ કાળમાં શુદ્ધાત્મ જીનવાણી રૂપી નૌકા તો છે, પણ જ્ઞાની સુકાની મેળા વિના એ નાવ પણ તારે નહીં. તો અહીંયા સમ્યક દર્શન ત્યાં જીવને ભવ સમુદ્ર થી પાર પહોંચાડનાર કેવટ્યો છે. યથાજાત એટલે જેવી રીતે જન્મ પ્રમાણે રૂપ વસ્ત્ર ને કઈ ન હોય ને, જન્મે ક્યારે નગ્નપણે જે જન્મે છે ને એવી જ. યથા એટલે જેવી રીતે, જાત એટલે જન્મે, યથા જાત રૂપ ધર એટલે જન્મ પ્રમાણે રૂપ હોય એટલે કે દિગંબર રૂપ એનું મુનિરાજ નું હોય છે. ભાવલિંગી એટલે એમને ત્રણ કસાય નો અભાવ તેમનું ભાવલિંગ છે. બહારમાં નગ્નપણું તે દ્રવ્યલિંગ છે, અંદરમાં ત્રણ કસાય અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનવાણી અને પ્રત્યાખ્યાનવાણી એ ત્રણ કસાય ના ક્રોધ માન માયા લોભ નો અભાવ થાય તે દશાને ભાવલિંગ. લિંગ એટલે ચિહ્ન. મુનિરાજ ને ઓળખાય કેવી રીતે કે બહારમાં નગ્નપણું અને અંદરમાં ત્રણ કસાય નો અભાવ તે એમનું નિશાની છે. અત્યારના તો ક્યાંય દેખાતા નથી એવા કોઈ, અત્યારના ભાવલિંગી મુનિરાજ ક્યાંય દેખાતા નથી. નગ્ન હોય શકે છે પણ ભાવલિંગ અંદરમાં ત્રણ કસાય નો અભાવ, જેને અતિન્દ્રિય આનંદ કેવો થઈ ગયો છે, ઉછળી ગયો છે, પ્રચુર સ્વસંવેદન જેને થયું છે. સમ્યક જ્ઞાન થતા આનંદ છે પણ કેવો છે, થોડો છે. દરિયામાં જેમ ભરતી આવે મોજા ઉછળતા, એને જેને અતિન્દ્રિય આનંદ ની છોડો ઉછળે છે એવા મુનિરાજના દર્શન કરવા તો આ કાળમાં અત્યારના તો કોઈ દેખાતા નથી. પંચમ કાળના એક જણે પ્રશ્ન કર્યો છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં કે શાસ્ત્રમાં શું લખ્યું છે, પંચમ કાળના છેડા સુધી મુનિ દેખાશે તો અત્યારના હાથ છે કે નહીં, માનવા કે નહીં મુનિને. તો ટોડરમલજી સાહેબે શું લખ્યું છે કે મુનિરાજ પંચમ કાળના છેડા સુધી છે એ વાત સાચી છે, પણ અત્યારના કોઈ ન દેખાય એટલે ખોટાને સાચા માની લેવા એવું હોય શકે નહીં. હંસ ન દેખાતે શું કરવું, બગલાને માની લેવા ને, ધોળા તો છે ને એવા, એમ માની શકાય. બગલા તો શું છે, માછલી ખાય ને, અને જયારે હંસ તો કેવા છે, મોતી નો ચારો ચરી, ગમે તે વસ્તુ ન ખાય. એમ કોઈ ન દેખાય એટલે બીજાને ખોટાને માની લેવું એવું હોય શકે ને. એટલે એવા સાચા નિર્ગ્રંથ મુનિરાજ ભાવલિંગી સંત, સાધુ હોના માનસ હોના તો મુશ્કેલ હે, સાધુ કહાં સે હોય, સાધુ હુઆ તો સિદ્ધ હુઆ કરણી રહીન કો. એવા મુનિરાજના દર્શન તો આ કાળે દુર્લભ છે, જેને આપણે શું કહીએ, સાધુને હાલતા ચાલતા જાણે સિદ્ધ છે. મુનિદશા એટલે ધન્ય મુનિદશા. મુનિદશા એટલે શું, કેવળ જ્ઞાનની તળેટી, કેવળના લીધું કે લેશે એવી જેમની તૈયારી હોય છે તે મુનિદશા તો આ કાળમાં ક્યાંય દેખાતી નથી. વ્રત તો એને હોય જ છે, એ વ્રતમાં પણ હવે વધારે આગળ વધતા હોય છે. પડીમાં, પડીમાં એટલે પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞામાં અગિયાર હોય છે, એમાં પેલી દર્શન પડીમાં હોય છે, પછી રાત્રિ ભોજનની હોય, બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા, એવું બધું આગળ જેમ જેમ વધે તેમ આવતી હોય છે. તો અહીંયા આપણને દોલતરામજી કહે છે કે જગન્ય અંતરાત્મા હોય તો પણ તે મોક્ષમાં ચાલનારો મોક્ષ માર્ગી છે. હવે એ અંતરાત્માની વાત કરી, હવે પરમાત્માની વાત કરે છે કે પરમાત્માના કેટલા પ્રકાર. કે પરમાત્માના બે પ્રકાર છે, સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા. સકલ અને નિકલના ભેદથી પરમાત્મા બે પ્રકારના, તેમાં ચાર ઘાતી કર્મોને નાશ કરવા વાળા, લોક અને લોકને જાણવા દેખવા વાળા શ્રી અર્યંત પરમેષ્ઠી શરીર સહિત સકલ પરમાત્મા કહેવામાં આવે છે. કલ, કલ એટલે શરીર, સ એટલે સહિત અને ની એટલે રહિત. તો એ સકલ ને નિકલમાં ચાર ઘાતી કર્મોને નાશ કરવા વાળા, જ્ઞાનાવણી, દર્શનાવણી, મોની અને અંતરા, એ ચાર કેવા છે, ઘાતી કર્મો છે. ઘાતી કર્મ એટલે શું, જીવના નિર્મળ દશાને સ્વભાવને ઘાતવામાં જે નિમિત્ત છે તેને ઘાતી કર્મ કહેવામાં આવે છે. અને અઘાતી કેવા છે, કે જે સંયોગમાં નિમિત્ત છે, જેનો સંબંધ શરીરને સંયોગ સાથે છે. જ્યારે ઘાતી કર્મનો સંબંધ કોની સાથે છે, જીવની પર્યાય સાથે. ઘાતી જ્ઞાનાવરણી કર્મ છે તેનો સંબંધ કોની સાથે છે? જ્ઞાનની પર્યાય સાથે. ગુણ સાથે સંબંધ ન હોય, સ્વભાવ સાથે નહીં પણ પર્યાય સાથે. દર્શનાવરણી કર્મનો સંબંધ કોની સાથે છે? ક્યા ગુણની પર્યાય સાથે? દર્શન, દર્શનાવરણી, દર્શનાવરણી. જ્ઞાનાવરણી નો સંબંધ કોની સાથે છે? જ્ઞાનની પર્યાય સાથે. દર્શનાવરણી કર્મ નો સંબંધ દર્શન ગુણ સાથે, શ્રદ્ધા નહીં. શ્રદ્ધા અવલોકન, સામાન્ય અવલોકન રૂપનું જે છે તેની સાથે દર્શનાવરણી નો સંબંધ છે. મૌની નો શ્રદ્ધા અને ચારિત્રની પર્યાય સાથે. મૌની કર્મની સામે બે ગુણ છે, શ્રદ્ધા અને ચારિત્ર, અને અંતરાય કર્મનો વીર્ય, વીર્ય ગુણની પર્યાય. તો એ ચાર ઘાતી કર્મોનો જેમને નાશ થયો છે. ઘાતી કર્મ નાશ થાય કોઈ દી? કર્મોનો, દ્રવ્યનો નાશ થાય કોઈ દી? નાશ તો લખ્યો આમાં, ઘાતી કર્મોનો નાશ કરવા વાળા ચાર ઘાતી. કોઈ નાશ તો થતો નથી, સંબંધ છૂટે તો નાશ થાય. એનો અર્થ શું? સંબંધ છૂટે એટલે અર્થ શું? આ તો સંબંધ નો નાશ થયો તો શું થયું? તો હવે હા, તો અભાવ થયો ને, નાશ થયો. ઉત્પન્ન તો થવાનો સવાલ નતો, જીવ સાથે તો હતા ચાર ઘાતી કર્મો. ખરી એટલે શું? ખરું એટલે શું? બધું એ નહી થયું ને, નિજરા કરો ખરી ગયું. મુક્ત છૂટવું એ તો આપણે છૂટ્યા, કર્મ નું શું થયું? પણ એટલે બીજાને ચોટે નહીં. કર્મરૂપે એ જે પૂદગલ સ્કંદોની અત્યાર સુધી જે જ્ઞાનાવણી, દર્શનાવણી, મોહની, અંતરાય રૂપની જે પર્યાય હતી, એ પર્યાય બીજા રૂપે બદલી, તેને આપણે નાશ કર્યા, ટાળ્યા, અભાવ કર્યો, નિજરા થઈ, ખરી ગયા, જે કાંઈ શબ્દો. ખરેખર એ સ્કંદોની પરિણતિ હવે કેવી થઈ ગઈ? બીજી વર્ણના રૂપે થઈ જાય છે. તો તેને કર્મોનો નાશ કર્યો એમ કહેવામાં આજ. બાકી કોઈ દ્રવ્યનો તો નાશ તો ક્યારેય થતો? પહેલા એની કર્મરૂપની અવસ્થા હતી, હવે બીજી વર્ણના રૂપે થાય છે, તેને નાશ કર્યો એમ કહેવામાં આવે છે. એ જે પ્રકૃતિ હોય છૂટીને પછી થઈ શકે, પછી થઈ શકે. ચાર જે કર્મો છે એની પ્રકૃતિ, અથવા જેનો ઉદય આવ્યો હોય એ પછી ખરી જાય, બીજી વર્ણના રૂપે થાય. પછી પાછા ફરીથી જે કર્મોનો સ્કંદ જ્ઞાનાવરણી રૂપે પડવો, એ પાછા બીજી વખતે દર્શના રૂપે પડવી શકે છે. સ્કંદો તો એ રીતે પલટતા રહેતા જ હોય છે. કોઈ જીવને અનાદિનો કર્મ ન હોય તેનું તે કર્મ ન હોય, પ્રવાહ રૂપે અનાદિના છે, પણ તેના તે પૂદગલ સ્કંદો કોઈ જીવને હોઈ શકતા નથી, ઉદયમાં આવીને ખરતા જતા હોય. શ્રદ્ધા એટલે એ પ્રતીતિ રૂપે છે, સમ્યક દર્શન. સમ્યક દર્શન કહીએ એટલે શું છે? આત્માની પ્રતીતિ, આત્માની ઓળખાણ, આત્માની શ્રદ્ધા, આત્માની રુચિ. ત્યારે દર્શન જે જ્ઞાન અને દર્શન, ઉપયોગના બે ભેદ, ચેતનાના બે ભેદ, એમાં જે જ્ઞાન દર્શન સાથે આવે તેનો દર્શનનો અર્થ શું છે? સામાન્ય અવલોકન. અને જ્યારે દર્શનના ચારિત્ર એમ ત્રણ આ શબ્દ આવે તો દર્શનનો અર્થ શું લેવો? ત્યાં શ્રદ્ધા. સમ્યક દર્શન એવો શબ્દ આવે તો ત્યાં શ્રદ્ધા ના અપેક્ષાય, રત્નત્રયમાં આવે. પણ જ્યાં જ્ઞાન અને દર્શન આવે, આત્મા કેવો છે? જાણનાર, દેખનાર, તો ન્યા દર્શન એટલે સામાન્ય અવલોકન એવો અર્થ લેવો. સામાન્ય રીતે આ બે મિક્સઅપ થઈ જતું હોય દર્શન શબ્દ. તો દર્શન એટલે જ્યાં દેખવાના અર્થમાં આવે છે તો તે સામાન્ય અવલોકન, અને દર્શનના ચારિત્ર ત્યાં શ્રદ્ધાના અર્થમાં લેવું. એનું બે સ્વરૂપ છે. જેવી રીતે ક્રિયાથી શક્તિ છે એનું શું કાર્ય છે? ક્રિયાથી શક્તિ છે ને એનું શું કાર્ય છે? બે કામ છે એનું. ક્રિયાથી શક્તિમાં શું છે? ગમન પણ થાય અને ગમન પૂર્વક સ્થિતિ, બે એનું કામ છે. સ્થિતિ માટે કોઈ અલગ ગુણ નથી. એમ ચેતના પણ છે, એમાં બે ભાવ, સામાન્ય અવલોકન પણ આવે છે અને ભેદ કરીને જાણવું એવું જ્ઞાન, બે એનો અર્થ આવે છે. કોણ? ચેતનામાં બધું જ આવે. ચેતનામાં દર્શન ની પણ ચાર પર્યાય આવી જાય, જ્ઞાન ની પણ પાંચ પર્યાય બધી જ આવી જાય. એટલે ચેતના કેતા બે નું અભેદપણું દેખાય છે, કોઈમાં બે ગુણ અલગ પણ સાથે લે છે. બે નું અભેદપણું પણ છે, બે નું ભેદપણું છે. દર્શન અને જ્ઞાન બે ગુણ અલગ પણ હોય છે. દર્શન એટલે સામાન્ય અવલોકન, જ્ઞાન એટલે ભેદ કરીને જાણવું. એનાથી કેવળ દર્શન રોકાય. આપણને દર્શન ગુણ છે, અવલોકન, એની કેટલી પર્યાય છે? ચાર પર્યાય: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. એવી ચાર જાતની પર્યાય છે. એનો કદાચ વિસ્તાર આપણે પ્રશ્નોત્તર માળામાં પર્યાયના અર્થમાં આવશે, જો કે બહુ ડિટેલ છે, પછી ક્યારેક લેશું. મતિશ્રુત જ્ઞાનમાં જે વ્યાખ્યા છે એની સાથે સાથે દર્શનની વ્યાખ્યા આપણે પછી લેશું. તો ચાર ઘાતી કર્મોને નાશ કરવા વાળા, તો એની જગ્યાએ થયું શું? લોક અને અલોકને જાણવા દેખવા વાળા. ભગવાન કોને જાણે છે? ત્રણ કાળ ત્રણ લોકને, બરોબર છે? એ ચાલો પોતાના હાથમાં, હજી એમાં કોઈને સુધારો કરવો તો હજી છૂટ છે. ત્રણ કાળ ત્રણ લોક ને પ્લસ પોતાના આત્માને, પોતાને જાણતા જણાય. ચલો પછી સ્વ પરને જાણે છે. પછી બોલો હજી એમાં કઈ લોક અલોક ની ઉપર. મારે તો કે ભગવાનને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? ત્રણ કાળ ત્રણ લોક ને જાણે છે. એટલે ખાલી લોકને જ જાણે છે ને અલોકને નથી જાણતા, એવું ને? એની સાથે અર્થ સમજી લેવો. ભલે શબ્દ શું વાપરીએ કે ત્રણ કાળ અને ત્રણ લોક, તો અલોક ને અનંત આકાશ ને જાણતા હશે કે નહીં ભગવાન? તો એની સાથે એ વાત સમજી લેવી કે ત્રણ કાળ ને જ જાણે છે પ્લસ ત્રણ લોક સાથે પ્લસ અલોક. અહીંયા જોકે છૂટું જ લખ્યું છે, લોક અને અલોક ને ભગવાન કેવી રીતે જાણે પણ છે અને દેખે છે. કેવળ જ્ઞાન થી જાણે છે અને કેવળ દર્શન થી દેખે છે. યુગપદ એક સાથે તે અરિયંત પરમેશ થી ને શરીર સહિત સકલ પરમાત્મા કહેવામાં આવે છે. એમને હજી શરીર છે, અઘાતી કર્મ છે, આયુષ કર્મ છે, તો હજી તેમને શરીર છે, પણ છતાં પરમાત્મા અનંત આનંદ એમને પ્રગટ થઈ ગયો છે. તેનો ભાવાર્થ, જે નિશ્ચય સમ્યક દર્શન આદિ સહિત છે. મુનિરાજની વ્યાખ્યા કરે છે, નિશ્ચય સમ્યક દર્શન આદિ, ખાલી સમ્યક દર્શન નહીં, નિશ્ચય સમ્યક દર્શન છે, નિશ્ચય સમ્યક જ્ઞાન છે અને નિશ્ચય ચારિત્ર પણ થયું છે. ત્રણ કસાય રહિત શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મને અંગીકાર કરી અંતરંગમાં તો શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. આ વ્યાખ્યા શેમાંથી લીધી છે, કોઈને ખ્યાલ આવી શકે? જે નિશ્ચય સમ્યક દર્શન આદિ સહિત છે, ત્રણ કસાય રહિત શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મને અંગીકાર કરી. મોક્ષ માર્ગ પ્રકાશકમાં જ્યાં પંચ પરમેશ્વરનું સ્વરૂપ કર્યું છે ત્યાં મુનિ દશાનું આવું એમને સુંદર વર્ણન કર્યું છે ટોડરમલજી સાહેબ, કે ત્રણ કસાયના અભાવ રહિત, ત્રણ કસાયના અભાવ સહિત શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મની ખરેખર વ્યાખ્યા ઓળખાણ શું છે? શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ. 12માં નગ્ન થવું, 28 મૂળગુણ પાળવા, એ એમની સાચી ઓળખાણ મુનિ ધર્મ. જે કોઈ આચાર્ય ગુરુ પાસે દીક્ષા લેવા જાય ત્યારે શું કે? મને શું આપો? શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરાવો. સાથે સાથે બાહ્ય લિંગ ને એ પણ હોય છે, પણ અંદર ભાવના શું છે? શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ. તો શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મ ને અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે શું કરે છે? મુનિરાજ પોતે પોતાને અનુભવે છે. એ શુદ્ધો ઉપયોગ રૂપની દશા, નિર્વિકલ દશા, વિતરાગી દશા દ્વારા મુનિરા શું કરતા હશે? 24 કલાક વન જંગલમાં એકલા એકલા શું કરતા હશે? કંટાળો નહીં આવતો? જુજુ બાજુ કઈ કંટાળો ને ડર તો લાગતો હશે ને? અરે સીધો સે બાતે કરતે હે, શું છે? એક સરસ ભક્તિમાં આવે છે, મુનિરાજ શું કરે છે વન જંગલમાં? સીધો સે બાતે કરતે હે, જાય ને જંગલમાં વાયરલેસ સેટ લઈને, એમ મુનિરાજ શું કરે છે? અંતરંગની શુદ્ધપણથી સિદ્ધ ભગવાન સાથે વાત કરતા, જાણે હમણાં સિદ્ધ દશા લેશે એવી જ્યાં દશા છે જેમની એવી નિશ્ચલ દશા હોય છે કે હરણિયા પણ એક પથ્થર જણે ગણીને એને શરીર પોતાની ખંજવાળ ખંજાવે છે, એવી દશા એ છે તે શુદ્ધોપયોગ રૂપ પુનિધર્મ અંગીકાર કરીને પોતાના આત્માને નિરંતર એવા અનુભવે છે. આત્માના અતિન્દ્રિય આનંદનો સ્વાદ ઘટક ઘટક, જેને કે શેરડીનો રસ પીવે તો કેવી રીતે પીવે, ઘટક ઘટક કરીને એવી રીતે પીવે છે કે જેને બહારમાં ઉપયોગ ક્યાંય ભમાવવાનો પણ એમને સમય નથી, રસ નથી, રુચિ નથી, સમય નથી. શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મને અંગીકાર કરી અંતરંગમાં તો શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. આ મુનિદશા કહેવાય. કોઈને ઈષ્ટ અનિષ્ટ માની રાગ દ્વેષ કરતા નથી. કોઈને પણ જગતમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે શત્રુ કે આ મિત્ર છે, આ રાગ કરવા યોગ્ય કે દ્વેષ કરવા યોગ્ય એવું કરતા નથી. હિંસાદિરૂપ અશુભ ઉપયોગનું તો અસ્તિત્વ જ જેમને રહ્યું નથી. શું થયા, અશુભ ભાવ તો ઓલમોસ્ટ ઝીરો, ઓલમોસ્ટ. તો એવી મુનિ દશામાં શુદ્ધોપયોગની એટલી ધારા તીવ્ર જોરદાર વહી દે છે કે જગતમાં હવે શત્રુ મિત્ર અસ્થિરતાનો રાગ પણ એટલો અલ્પ થઈ ગયો છે. એકત્વ બુદ્ધિનો રાગ તો ચોથા ગુણસ્થાને જ છૂટી ગયો, તો અસ્થિરતાનો રાગ પણ એવો ઘટી ગયો છે કે જગતમાં શત્રુ મિત્ર તો કોઈ દેખાતા નથી, અને અશુભ પાપના ભાવ હિંસા જૂઠું ચોરી એ તો રહ્યા જ નથી. એવી અંતરંગ દશા સહિત આવી જેને અંતરમાં દશા પ્રગટ થઈ છે તેને બાહ્યમાં શું હોય છે, ખાલી બાહ્ય દશા નહીં, આવી અંતરંગ દશા શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મ પ્રગટ થયો છે, જેમને ત્રણ કસાયનો અભાવ થઈ ગયો છે, કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી, હિંસાદિ પાપ જેમને રહ્યા નથી, એવી અંતરંગ દશા સહિત બાહ્ય દિગંબર, બાહ્યમાં કેવા છે, દિગંબર છે. આ એનો અર્થ યથા જાતરૂપ હતો ને શબ્દ, એનો અર્થ શું કર્યો, દિગંબર. અને પાછા કેવા છે, સૌમ્ય મુદ્રાધારી. મુનિરાજ એવા ન હોય કે કેવા હોય, હસતા હોય જોરથી, કોઈની નિંદા ટીકા ને એવી પ્રકારની ક્રોધિત ભાવ એવું ન હોય. વિતરાગતા અંદરમાં એવી વિતરાગતા પ્રગટ થઈ ગઈ છે કે જાણે શરીરમાં પણ એ વિતરાગતા સૌમ્ય ભાવ સમતા ભાવ એમને દેખાતો હોય. સૌમ્ય મુદ્રાધારી, ધીર ગંભીર ઉપસમ વિતરાગતા રસ દેખાડનારી એમની મુદ્રા હોય છે. વૈરાગ્ય રૂપી મહેલના શિખરના શિખામણી છે. વૈરાગ્ય રૂપી મહેલ છે એનું શિખર, શિખામણી એટલે કલગી ટોચનું રત્ન, એવી દશા ઉત્કૃષ્ટ વિતરાગ દશા જેમને વૈરાગ્ય દશા એમને પ્રગટ થઈ ગઈ છે. છઠ્ઠા પ્રમત સંયત ગુણસ્થાનકના કાળે 28 મૂળ ગુણને કેવી રીતે પાળે છે, અખંડિતપણે પાળે છે. એમાં ક્યાંય દોષ ન પડે, બાધા ન આવે, ખંડ ન પડે, અને કદાચ બાધા પડે તો ગુરુ પાસે નિર્દોષ ભાવે જઈને પ્રાયશ્ચિત લે. એમ ન જાણે કે અહીંયા કોણ મને જોવા આવ્યું છે, હવે કરી લીધું તો દોષ થઈ ગયો તો થઈ ગયો, એમાં શું વાંધો છે, એ તો શુભ ભાવ છે ને, ગમે ત્યાં શુભ ભાવ હોય તો ચાલે કે નહીં. એટલી એમની જાગ્રત દશા છે, એટલો એમની જાગ્રતતા થઈ ગઈ છે. કોઈને ઘણાના જે પ્રશ્ન થઈ શકે, મુનિરાજને શું ખબર પડે આહાર લેવા જાય એમાં આપ પોતાના માટે બનાવ્યો દોષ વાળો છે કે નિર્દોષ છે, શું ખબર, બધી નહીં ખબર પડતી હોય ને મુનિરાજ, કેમ ખબર પડે. અરે એમનું જ્ઞાનની એટલી તીક્ષ્ણતા થઈ ગઈ કે એમને ખ્યાલ આવી જાય કે આ મારા માટે બનાવ્યું સદોષ છે કે નિર્દોષ છે, એવી તો સહેજે એમની જ્ઞાન સૂક્ષ્મ થઈ ગયું. આપણને શું થાય છે, આપણી મર્યાદાથી આપણે વિચાર કરતા હોય છે, એ મુનિરાજની શું દશા છે તેનો આપણને ખ્યાલ આવી શકતો. કુવાના દેડકાને સાગરની વિશાળતાનો શું ખ્યાલ આવે, કુવાનું દેડકું હોય તો એને કેટલી માને દુનિયા, આટલી જ છે. આ મુનિરાજની વિતરાગી દશા, અંદરનું જ્ઞાન એટલું વિતરાગી થઈ ગયું, સૂક્ષ્મ થઈ ગયું છે કે જેના ઘરે આહાર લેવા જાય ખ્યાલ આવી જાય છે આ મારા માટે બનાવ્યું સદોષ છે કે એવું બધો ખ્યાલ આવે. 46 એના દોષ હોય છે, એ ટાળીને મુનિરાજ આહાર લેતા હોય છે. એમાં 10 આહાર ના હોય છે, પછી 10 લેનાર ના હોય છે, 10 આપનાર ના, એવા પ્રકારના જુદા જુદા દોષ છે. તો એ છઠ્ઠા પ્રમત સંયત ગુણસ્થાનક ના કાળે, વિકલ્પ ના કાળે, સવિકલ દશામાં 28 ગુણ ને અખંડિત પણે તે પાળે છે તેવો એટલે છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિરાજ, તથા જે અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાના વણી બે કસાયના અભાવ સહિત સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે. પંચમ ગુણસ્થાને જેને બે કસાયનો અભાવ થયો છે તે મધ્યમ અંતરાત્મા છે. અર્થાત છઠ્ઠા અને પાંચમા ગુણસ્થાન વર્તી જીવોને મધ્યમ અંતરાત્મા કહેવામાં આવે. છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિરાજ અને પાંચમા ગુણસ્થાન વર્તી શ્રાવક, તે બંનેને મધ્યમ અંતરાત્મા કહેવામાં આવે છે. એનો આધાર આપે છે સ્વામી કાર્તિકેયનો પ્રેક્ષાનો કે શ્રાવકના ગુણોથી યુક્ત અને પ્રમત વિરત મુનિરાજ તે મધ્યમ અંતરાત્મા કહેવામાં આવે છે. પાંચમા ગુણસ્થાન વાળા અને છઠ્ઠા ગુણસ્થાન તેને મધ્યમ અંતરાત્મા કહેવામાં આવે છે.